أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد وعجل فرجهم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي السلام عليكم ورحمة الله وبركاته આપણી ચર્ચા સુરતુલ અનકબૂત ઉપર ચાલી રહી છે, જે કુરાન મજીદનો 29th સૂરા છે અને 69 આયતો છે. ગયા લેક્ચરમાં આપણે વર્સ 8 ઉપર ઘણી જ ડિટેલમાં ડિસ્કસ કર્યા કે જેમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા હુકમ કરે છે કે વાલિદૈનની ઇતાઅત કરો, તેઓની સાથે ઘણી જ મીઠાશથી અને નેકીથી વર્તો. કયામતના દિવસે તમે જ્યારે મારી તરફ પાછા વળશો તો તમે તમારા મા બાપ સાથે કેવું વર્તન રાખ્યા હતા તેના બારામાં તમને અમે વાકેફ કરશું. ફક્ત એક વાત તરફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ધ્યાન ખેંચે છે કે જ્યારે તેઓ તમારા ઉપર જબરદસ્તી કરે કે તું અલ્લાહ સાથે કોઈને શરીક કરે તો તેઓની વાતને તમે નહીં માનજો. તેની માટે તમારી માં ભૂખમરો કરે તો પણ તેઓને પ્યારથી સમજાવી આ પોઈન્ટ ઉપર મક્કમ રહેજો કે તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર પૂરો ઈમાન લાવશો અને તેની સાથે કોઈને પણ શરીક નહીં કરજો. હવે આપણે આયા નંબર 9 ઉપર વળીએ. વલ્લદીન આમનુ વઅમિલુ સ્વાલિહાત لَنُدْخِلَنَّهُمْ فِي الصَّالِحِينَ અને જેઓ ઈમાન લાવ્યા છે અને સારા કામ કરે છે તેઓને જરૂર અમે સ્વાલેહૂનમાં દાખલ કરશું. ઈમાન પછી અમલુ સ્વાલેહાત આપણા રૂહની બુલંદી માટે ઘણો જ મોટો ભાગ ભજવે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં ઘણી આયતો અમલુ સ્વાલેહાત ઉપર નાઝિલ કરે છે. અમલુ સ્વાલેહાતની કિંમત તેની નિયત ઉપર આધાર રાખે છે. પહેલું તો આપણે બધી વાજિબાત બજાવી લાવીએ, નમાઝ, રોઝા, હજ, ફુરુના બધા અહેકામ વગેરે. કારણ કે જ્યાર સુધી આ બધી વાજિબાત બજાવી નથી લાવતા તો બીજા અમાલ કબૂલિયતના દરજે નથી પહોંચતા. બીજું, દરેક અમલ આપણે તેની નિયત ઉપર આધાર રાખે છે, એટલે આપણા ઈરાદામાં કેટલું ખુલુસ છે, કેટલી સિન્સિયારિટી છે એના ઉપર નભે છે. કોઈ ઇન્સાન પાસે એટલી દોલત કદાચ ન પણ હોય તો તેને અલ્લાહએ જેટલી જાતની રિસ્ક આપી હોય, દાખલા તરીકે કોઈને ઇલ્મ આપ્યું હોય, કોઈને પોઝિશન આપી હોય, કોઈને તાકાત આપી હોય, કોઈને એટલી હોશિયારી આપી હોય, આ બધું અમલુ સ્વાલેહાતમાં જાય છે જો એને વાપરવામાં આવે. વર્સ 10માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, વમિનન્નાસી મન યકુલુ આમન્ના બિલ્લાહી فَإِذَا أُوذِيَ فِي اللَّهِ جَعَلَ فِتْنَةَ النَّاسِ كَعَذَابِ اللَّهِ وَلَئِن جَاءَ نَصْرُ مِنَ اللَّهِ رَبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمْ أَوَلَيْسَ اللَّهُ بِأَعْلَمَ بِمَا فِي صُدُورِ الْعَالَمِينَ. لَمْ بِآيَتِهِ હું તમને એનું પહેલા ترجمو આપું છું. અને લોકોમાંથી કોઈ એવા પણ છે કે જેઓ મોઢેથી તો કહે છે કે અમે અલ્લાહ ઉપર ઈમાન લાવ્યા, પણ જ્યારે અલ્લાહની રાહમાં તેને કાંઈ દુઃખ પહોંચે છે તો તે દુઃખને અલ્લાહના અઝાબ સમાન ગણે છે. અને એ રસૂલ, જ્યારે તારા પરવરદિગાર તરફથી તારી પાસે કંઈ મદદ પહોંચે છે તો તેઓ બધા તને કહે છે કે અમે બેશક તમારી સાથે જ હતા, પણ શું અલ્લાહ દુનિયાવાળાઓના કલ્પમાં શું છે તેનાથી માહિતગાર નથી? પછી અલ્લાહ 11મી આયતમાં કહે છે, બેશક અલ્લાહ તે લોકોને જાણી લેશે કે જેઓ ઈમાન લઈ આવ્યા છે, અને મુનાફિકોને પણ અલ્લાહ જરૂર જાણી લેશે. વર્સ 12માં કહે છે, અને નાસ્તિકો ઈમાન લાવનારાઓને કહે છે કે અમે અમારા રસ્તા ઉપર, તમે જો અમારા રસ્તા ઉપર ચાલો અને અમે કયામતના દિવસે તમારા ગુનાહોનો બધો ભાર ઉપાડી લેશું, પરંતુ તેઓ કોઈનો પણ બોજ ઉપાડશે નહીં, હકીકતમાં તેઓ જુઠ્ઠા છે. વર્સ 13માં કહે છે અલ્લાહ, અને તેઓ પોતપોતાના ગુનાનો બોજ જરૂર ઉપાડશે, અને લોકોને જ્યાં બહેકાવાના બીજા પણ બોજા એ લોકો જે કરે છે એનું પણ બોજ, એનો પણ ગુનાહ તેઓ ઉપાડશે. જે જે વાતો ઉપર તેઓ જુઠ્ઠું બોલતા હતા તેના સંબંધમાં પણ તેઓને કયામતના દિવસે સવાલો કરવામાં આવશે. હવે આપણે સેક્શન 2 તરફ વળીએ. વર્સ 14માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, વલકદ અરસલના નૂહન ઇલા કૌમિહી ફલબિસ ફીહિમ અલ્ફ સનતિન ઇલા ખમસીન આમા ફઅખધહુમ તૂફાનુ વહુમ ઝાલિમૂન. અમે નૂહને તેની કોમ તરફ મોકલ્યા, તેઓની સાથે 950 વર્ષો રહ્યા, અને તૂફાને તેઓને જુલમગાર સ્થિતિમાં જ જકડી લીધા. વર્સ 15માં કહે છે, ફ અંજઈ નાહુ વ અસહાબ સફીનતી વ જઅલ નાહા આયતલ લિલ આલમીન. પછી અમે નૂહને અને કશ્તીવાળાઓને બચાવી લીધા, અને તે બનાવને પૂરી દુનિયાવાળાઓ માટે એક નિશાની ઠરાવી. હું થોડુંક નબી નૂહ અલ ઇસ્લામના બારામાં ડિસ્કસ કરીશ. નબી નૂહ અલ ઇસ્લામ ઘણા જ ઇલોક્વન્ટ, સાબિર, વેલ સ્પોકન અને હિકમતવાળા હતા. અલ્લાહ સુબહાનહુ તઆલા તેમને ઘણી જ તોફીક આપી હતી, અને તેઓ ઘણા જ લોજિકલ ડિસ્કશન્સ કરતા અને લોકોને સમજાવી શકતા. નબી નૂહ અલ ઇસ્લામ જ્યારે લોકોને તૌહીદ તરફ આમંત્રણ આપતા તો આ લોકો મોઢું ફેરવીને ચાલ્યા જતા. નબી નૂહની પૂરી બસ્તી આઇડલ વર્શિપર્સ હતા. દરેક કામ માટે તેઓ જુદા જુદા ખુદાને બનાવતા. નબી નૂહ અલ ઇસ્લામ તેઓને અલ્લાહના અઝાબથી ડરાવે છે, પણ લોકો કાનમાં એની સામે આંગળી નાખી દેતા હતા. નબી નૂહ અલ ઇસ્લામ આનાથી હારી ન ગયા, તેઓની કોશિશ ચાલુ જ હતી. તેઓને અલ્લાહની નિશાનીઓ બતાવ્યા કે જો આ રાત છે, આ દિવસ ઉગે છે, આ સૂરજ છે, આ પહાડો છે, આ નદીઓ છે વગેરે ઘણું ઘણું સમજાવ્યા બાદ એક નાનું ગ્રુપ એની વાતને માનવા તૈયાર થયું. તેઓને શરમ આવી અને ઇસ્લામમાં દાખલ થયા. પણ આ કબીલાના જે લીડર્સ હતા તેઓ બિલકુલ માનવા તૈયાર ન હતા, અને નબી નૂહ અલ ઇસ્લામ ઉપર ઘણો જ ઝુલ્મ કરતા હતા, તેની મશ્કરી કરતા હતા, અને કહેતા કે તમે તો અમારા જેવા ઇન્સાન છો, જો ફરિશ્તાને મોકલ્યા હોત, અલ્લાહને જો અમને સમજાવવું હોત તો તે ફરિશ્તાને મોકલ્યા હોત, આ બધા નીચી કોમના લોકો કે જેઓના જેઓ કાંઈ કામ એ સરખું નથી કરતા તેઓ તમારા દિનમાં દાખલ થયા છે, જો તમારા દિનમાં કંઈ સારું હોત તો આ બધા નકામા લોકો કેમ દાખલ થયા છે? એ નૂહ, જો તમને અમારો સાથ જોઈએ તો આ ગરીબ લોકોને પહેલાં તમારાથી દૂર કરી નાખો, કારણ કે અમે અને તેઓ બધા એક જ દરજ્જાના હોઈએ તો અમે સહન ન કરી શકીએ. અમે એવા દિન ઉપર કેવી રીતે ઈમાન લાવીએ કે જ્યાં માલદાર અને ગરીબ એક જ હોય, રાજા અને ભિખારીમાં કોઈ ફેર જ ન હોય? નબી નૂહ અલૈહિસ્સલામ સાથે એક મોટું વાદવિવાદ ચાલ્યો. નબી નૂહ અલૈહિસ્સલામમાં તે આર્ટ હતું, તે કળા હતી સમજાવવાની, પણ તેઓ માનવા જ તૈયાર ન હતા. હવે કહે છે કે જો તમે સાચા જ હો તો ભલે અમારા ઉપર અઝાબ લઈ આવો. નબી નૂહ અલૈહિસ્સલામ સાર્કેઝમમાં, કટાક્ષમાં બોલે છે કે તમે તમારી મૂર્ખાઈ અને જાહિલિયત થકી બહુ ઘણું બધું બોલો છો. હું કોણ કે તમારી તરફ અઝાબ મોકલવા વાળો? મને તો ફક્ત મારા રબ તરફથી વહી નાસિલ થાય છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ તેના બધા પૈગંબરોને સબર અને સહન કરવાની તૌફીક આપી હતી. નબી નૂહ અલૈહિસ્સલામ 950 વર્ષો તબલીગ કર્યા. તેઓની બધી મશ્કરી, ટીકાઓ, સાર્કેસ્ટિક રિમાર્ક્સ સહન કર્યા. હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી નબી નૂહ અલૈહિસ્સલામને અલ્લાહ હુકમ કરે છે કે યા નૂહ, તમે એક કશ્તી બનાવો, એક બોટ બનાવો. નબી નૂહ અલૈહિસ્સલામ ગામની બહાર જાય છે અને મોટા મોટા લાકડા ભેગા કરે છે. ગામના લોકો તો તેને જોઈ રહ્યા હતા. ફરી મશ્કરી ચાલુ કર્યા કે ગઈકાલ સુધી તો તમે અલ્લાહના પૈગંબર હતા, હવે આજથી તો તમે એક સુથાર બની ગયા છો. કદાચ તમે તબલીગથી થાકી ગયા છો તો હવે તમે આ ધંધા શરૂ કર્યા છો. બીજો એક માણસ આગળ આવે છે અને કહે છે, અહીં તો કોઈ નદી નથી કે અહીં કોઈ દરિયો પણ નથી, તમારી બોટ કેવી રીતે ચાલશે? શું હવામાં ઉડશે? નબી નૂહ અલૈહિસ્સલામ આ બધી મશ્કરીઓને સાંભળતા હતા અને શાંત રહે છે અને કહે છે કે જો તમે મારી મશ્કરી કરશો તો હું પણ તમારી મશ્કરી કરીશ. નબી નૂહ અલૈહિસ્સલામ તો કશ્તી બનાવવામાં મશગુલ થઈ ગયા. છેવટે કશ્તી તૈયાર થઈ ગઈ. હવે અલ્લાહના હુકમની વાટ જોઈ રહ્યા હોય છે. અલ્લાહ તરફથી વહી આવે છે કે યા નૂહ, જ્યારે તમે અમારા અઝાબની નિશાનીઓ જુઓ તો તમે કશ્તી ઉપર તમે સવાર થઈ જજો, તમારા સગાઓને બોલાવીને ચડાવી લેજો અને જે લોકો ઇસ્લામને સ્વીકાર્યા છે અને ઈમાન લાવ્યા છે તેઓને પણ કહેજો કે કશ્તીમાં દાખલ થઈ જાય. બીજું, તમારી સાથે દરેક જાનવરોની એક એક જોડી લઈ લેજો, એટલે મરદ અને ઓરત, અને દરેક વનસ્પતિ એટલે કે જે ઝાડો નાના નાના છે એના પણ તમે લઈ લેજો દાખલાઓ. નબી નૂહ અલૈહિસ્સલામ બધાને અલ્લાહના હુકમ પ્રમાણે કશ્તીમાં સવાર કરે છે. ત્યાં તો એકદમ વરસાદ પડવાનું શરૂ થાય છે. જમીનમાંથી પાણીની નાની નાની નદીઓ બહાર નીકળે છે. બધે ઠેકાણે પાણી ફેલાઈ જાય છે. કશ્તી પાણી ઉપર ફ્લોટ કરવા માંડી જાય છે. આખી વસ્તી ડૂબી જાય છે. નબી નૂહ તેના કુટુંબ અને બે દીકરાને કશ્તીમાં લઈ લે છે. તેનો એક દીકરો કે જેનું નામ હોય છે કનાન, તે એના બાપનું સાંભળતો જ ન હતો અને કહે છે કે હું પહાડ ઉપર ચડી જઈશ. નબી નૂહ તેના દીકરાને કેટલું સમજાવે છે કે તું ઈમાન લઈ આવ અને કશ્તીમાં ચડી જા, પણ આ છોકરો માનતો જ નથી. અલ્લાહનો હુકમ થાય છે કે તમે એને મૂકી દો, એ તમારી આલમાંથી નથી. આખરે તે છોકરો છેવટે ડૂબી જાય છે. વરસાદ બંધ થઈ જાય છે અને કશ્તી જુડીના પહાડ ઉપર અટકી જાય છે. અલ્લાહનો હુકમ થાય છે કે તમે બધા ત્યાં ઉતરી જાઓ અને ત્યાંથી ફરી દુનિયા ચાલુ કરો. નબી નૂહ અલૈહિસ્સલામ ત્યારબાદ 3000 વર્ષો જીવ્યા. According to the enlightening commentary into the light of the Holy Quran, 3000 વર્ષો ઘણી જ લાંબી ઉંમર કહેવાય. એવું લાગે છે કે એ જમાનામાં લોકો વધુ જીવતા હતા. સાયન્ટિસ્ટનું કહેવું છે કે ઇન્સાનની જિંદગીનું કોઈ ફિક્સ રિસ્ટ્રિક્શન નથી. આજનું સાયન્સ એટલું તરક્કી કર્યું છે કે પ્લાન્ટ્સ અને અમુક જાનવરોની ઉંમર નોર્મલ કરતાં 12 times, 12 times વધી ગઈ છે. તુફાન છે એ એક એરેબિક શબ્દ છે જેનો અર્થ થાય છે કોઈ પણ બનાવ કે જે ઇન્સાનને ઘેરી વળે છે. આ શબ્દ તવાફ ઉપરથી આવે છે. તુફાન પુષ્કર પાણી હોય તેને પણ કહે છે, અને સખત અંધારું થઈ જાય તેને પણ તુફાન કહેવાય છે. આ આયતની આખરીમાં અલ્લાહ કહે છે વર્સ 14માં, વહુમ ઝાલિમૂન, આ જ્યારે ફ્લડ આવ્યું ત્યારે તેઓ હજુ કુફર કરી રહ્યા હતા, તેઓ હજુ માનવાને તૈયાર ન હતા. અને વર્સ 15માં કહે છે કે અમે નૂહને બચાવ્યા, જેટલા કશ્તીમાં સવાર થયા તેઓ બચી ગયા, અને આ તુફાન અમે બધી દુનિયાના લોકો માટે એક સાઇન, એક નિશાની મૂકી ગયા છે. રસૂલે ખુદાની હદીસ છે કે મારી અહલુલ બેઈત નબી નૂની કશ્તી જેવી છે, જેવો કશ્તીમાં સવાર થઈ જશે તેવો બચી જશે, પણ જેવો સવાર નહીં થાય તેવો બધા ડૂબી અને ગુમરાહ થઈ જશે. હવે પછીની આયતો આપણે આવતા લેક્ચરમાં ચાલુ રાખશું, અને હંમેશ મુજબ એક સ્ટોરી કરી અને આજના ટોકને હું પૂરું કરીશ. એક નાની ફેમિલી હોય છે, માં બાપ અને એનો એક દીકરો હોય છે. આ બાપ લોયર હોય છે, માં એક સોશિયલ વર્કર હોય છે, અને છોકરો નાનો હોય છે, પ્રાઇમરી સ્કૂલમાં ભણતો હોય છે. એક વખત રાતના ડિનર ખાઈને બધા સિટિંગ રૂમમાં બેઠા હોય છે. માં એની ડાયરી લઈને બેઠી હોય છે અને બીજા દિવસની મીટિંગનું ઓર્ગનાઇઝ કરતી હોય છે. બાપ એની ડાયરીમાં બીજા દિવસના એપોઇન્ટમેન્ટ્સ ને ફિક્સ કરતો હોય છે, કારણ કે પોતે લોયર હોય છે. છોકરો તેના બાપને પૂછે છે કે તમને દરેક એપોઇન્ટમેન્ટમાં કેટલા પૈસા મળે છે? તો જવાબ આપે છે કે હું મારા દરેક ક્લાયન્ટને 1 કલાક સાંભળવા માટે આપું છું અને 50,000 ચાર્જ કરું છું. છોકરો શાંત થઈ જાય છે. એનો બાપ એને કહે છે કે તું હવે રિટાયર થઈ જા, કાલે તને સ્કૂલ માટે વહેલું ઉઠવાનું છે. છોકરો એના બાપને કહે છે કે મને 50,000 શિલિંગ જોઈએ છે. એનો બાપ કહે છે કે આટલા બધા તને શું કરવા છે? તો છોકરો શાંત થઈ જાય છે અને ચૂપચાપ સુવા ચાલ્યો જાય છે. એના બાપને વિચાર થાય છે કે તેને પૈસાની જરૂર હશે, કાં તો એના ટીચરે મંગાવ્યું હશે. 25,000 એ બાપ કાઢે છે અને છોકરાના રૂમમાં જાય છે. છોકરો હજુ જાગતો હોય છે. 25,000 તેના હાથમાં આપે છે. છોકરો તરત જ ઊઠે છે અને એની પીગી બેંક કે જેમાં બચ્ચાઓ પૈસા થોડા થોડા નાખતા હોય છે અને એ લોકો ભેગા કરતા હોય છે, તો એની પીગી બેંક લઈને આવે છે અને બધા પૈસા ખાટલા ઉપર ઠલાવી નાખે છે. 25,000 એ પૈસામાંથી પણ ગણે છે, અને એના બાપે દીધેલા 25,000 ભેગા કરી અને એના બાપને 50,000 આપે છે અને કહે છે કે તમે મને તમારી સાથે 1 કલાકનો એપોઇન્ટમેન્ટ આપો આ 50,000ની કિંમત. એના બાપના આંખમાં આંસુ આવી જાય છે. એ દીકરાને ભેટે છે અને કહે છે કે બેટા, હવે દરરોજ હું પહેલાં તારી સાથે બેસીશ, પછી હું મારી ડાયરી તૈયાર કરીશ. બસ આખરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે ને આપણને તેના ખિદમત ગુઝારોમાં સામિલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.